તારીખ 19/5/1993 શ્રી સમયસર ગાથા 100 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 113
ઉપેક્ષિત ધર્મોને લઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધ વિચારવામાં આવે છે, સમજવામાં આવે છે, કહેવામાં આવે છે, તો પણ નિમિત્ત નૈમિત્તિક ભાવથી કરતા થાય છે એવું નથી. સિદ્ધો કરતા થાય છે એમ તો નથી, પણ બીજી કોઈ અપેક્ષા લઈ અને એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધની અપેક્ષા લઈને કરતા થાય છે એનો અહીંયા નિષેધ કર્યો છે અથવા નિરાકરણ કર્યો છે. બતાડું છે ગાથાનું. આત્મા વ્યાપક ભાવથી તો કરતા નથી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી એમ કહે છે. શું કહેવું છે? નિમિત્ત નૈમિત્તિક ભાવ હોવો એક વાત છે, અને નિમિત્ત નૈમિત્તિક પણ કરતા પણ માનવું તે બીજી વાત છે. આ તફાવત સમજવો જરૂરી છે. નહીંતર નિમિત્ત નૈમિત્તિક ના બાને કરતા પણ માની લેવાશે, આ ભૂલ થાય છે. અને આ એક વિવાદનો પણ વિષય ધાર્મિક ક્ષેત્રમાં ચાલે છે. કેટલાક તો કરતા માનીને ચાલે છે ધાર્મિક ક્ષેત્રમાં, અને કેટલાક એમ કહે છે ભાઈ કરતા નહીં પણ નિમિત્ત તો ખરો ને, આત્મા નિમિત્ત તો થાય ને. નિમિત્ત થવું, નિમિત્ત ગણવું એક વાત છે, એટલે નિમિત્તત્વ રૂપ ધર્મ હોવો એક વાત છે, અને નિમિત્ત થઈને કરતા થવું એક બીજી વાત છે. બે વચ્ચે ફરક છે. નિમિત્તત્વ રૂપ ધર્મ છે, ક્ષય દ્રવ્યમાં પરસ્પર આપસમાં નિમિત્તત્વ નો ધર્મ છે. ક્ષય દ્રવ્ય છે આકાશ નો, જેમ અવગાહન છે બીજા પાંચ દ્રવ્યને માટે, કળાણુ નો બીજા પાંચ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ રૂપ નિમિત્તત્વ રૂપ ધર્મ છે. ધર્માસ્થિર ધર્મ ધર્માસ્થિર ગતિ સ્થિતિમાં નિમિત્ત પડે છે જીવ પુદ્ગળ ને, અને જીવના જ્ઞાનમાં બધા પાંચે નિમિત્ત પડે છે જ્ઞેય તરીકે, અને પુદ્ગળ કર્મને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જીવના પરિણામ સાથે. કે વિકારી પરિણામ થાય તો કર્મ પ્રકૃતિના ચાર પ્રકારે પ્રદેશ પ્રકૃતિ સ્થિતિ અનુભાગ રૂપ બંધ થાય, અને અવિકારી પરિણામ થાય તો પૂર્વે બંધાયેલા હોય તે આપે આપ નિર્જરા થાય, છૂટી જાય, મોક્ષ થાય. એવા ક્ષય દ્રવ્યોને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં નિમિત્ત ભાવે કરતા થાય એમ નથી. એમ કહીને શું કહેવું છે આચાર્ય મહારાજ નો? એ હેતુ શું છે આ વાત કરવા પાછળ? કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ પ્રસિદ્ધ વાત છે, જિનાગમમાં પ્રસિદ્ધ વાત છે, અને લોકમાં પણ એ વાત પ્રસિદ્ધ છે. અગ્નિના નિમિત્તે પાણી ઊંડું થાય એ વાત પ્રસિદ્ધ છે, સૌને અનુભવ ગોચર છે, ભલે પાણી સ્વભાવે શીતળ છે તો પણ અગ્નિના નિમિત્તે એનું થાય છે, પણ એ નિમિત્ત પણ અગ્નિ કરે છે કે કેમ, આ સવાલ છે. નિમિત્ત થઈને તો કરે ને. હું બીજાનું કલ્યાણ ન કરી શકું, પણ બીજાના કલ્યાણમાં હું નિમિત્ત થઈ શકું, નિમિત્ત તરીકે તો ઉભો રહી શકું કે નહીં. એવી જે ભાવમાં પ્રકાર માન્યતાનો ઉભો થાય છે એમાં નિમિત્ત થઈને કંઈક કરવું, મારે નિમિત્ત થવું એનું. એટલે નિમિત્ત થઈને કરતા થવું, સીધો કરતા ન થવું પણ નિમિત્ત થઈને તો કરતા થાવ ને. એ એકની એક વાત છે. શું સીધો કરતા થા કે નિમિત્ત થઈને કરતા થા એમ કે હું, એ બધી એકની એક વાત છે, બીજી વાત નથી. એ વાતનું અહીંયા સ્પષ્ટીકરણ આપવું છે. જીવણ કરે દે ઘડમ, નેવ પડમ નેવ શેષગે દવે, જોગ ઓગા ઉપાદ ગાય તેસિમ હવદી કત્તા. જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી, એટલે કોઈ પણ અન્ય દ્રવ્યના કાર્યને કરતો નથી. ઘટપટ દ્રષ્ટાંત છે. બાકીના પણ કોઈ દ્રવ્યોને વસ્તુઓને એ કાંઈ કરતો નથી, પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદીને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે તેમનો કરતા જીવ થાય છે. જીવ પર પદાર્થના ને કે પર પદાર્થના કાર્યોને કરે છે એમ નથી, પણ જે એમાં નિમિત્ત છે જીવનો યોગ અને ઉપયોગ, શું એનો કરતા પોતે છે, પોતાના યોગની પર્યાયનો અને પોતાના ઉપયોગની પર્યાયનો એ કરતા છે. પછી એ યોગ અને ઉપયોગ છે એમાં નિમિત્ત નિમિત્તિક સંબંધ અન્ય પદાર્થ સાથે ઘટપટાદીની પર્યાય સાથે બને છે. જીવની એમાં એક બીજો શું, આમાં ટેકનિકલ વિષય છે એટલો છે આની અંદર, કે જીવ એક નિત્ય પદાર્થ છે. આ બાજુ યોગ અને ઉપયોગનું પરિણમન છે તે અનિત્ય છે, સમયે સમયે થતું પરિણમન છે. યોગ અને ઉપયોગનું પરિણમન છે એ સમય સમયનું છે, અને એ સમય સમયનું જે પરિણમન છે એ પરિણમનમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભજે છે. નિત્ય ધ્રુવ એવા જીવ પદાર્થ સાથે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી, આમ લેવું છે. વસ્તુમાં નહીં, દ્રવ્યમાં નહીં. પર્યાયને કેટલીક પર્યાયોને નિમિત્ત નૈમિત્તિક સંબંધો બંને પદાર્થો વચ્ચે, બે સામે પણ પર્યાય છે અને અહીંયા પણ પર્યાય છે. અને પર્યાય છે એટલે સમજાવવાની જરૂર નથી કે અનિત્ય છે. પર્યાય છે સ્વયં સ્વરૂપથી જ અનિત્ય છે, અને જીવ દ્રવ તો પોતે નિત્ય છે. અહમ પણ ક્યાં કરવાનું છે કે નિત્ય એવા જીવ સ્વરૂપમાં કરવાનું છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધે મારા યોગ અને ઉપયોગ બીજા પદાર્થનું જે કાંઈ કાર્ય કરવામાં નિમિત્ત પડે છે ત્યાં તો અહમ પણ કરવાનો ઉપદેશ છે, ત્યાં ઉપદેશ નથી કાંઈ અહમ પણ કરવું. હું કેવી વાત લીધી છે ફરીને જરા વિચારો, કે પરંતુ જીવના યોગ અને ઉપયોગ જે ઘટાદીને ઉત્પન્ન કરવામાં નિમિત્ત છે, જીવની જીવના યોગ અને ઉપયોગ જે ઘટાદીને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે તેમનો કરતા જીવ થાય છે. એટલે જીવ પોતાની પર્યાયનો કરતા થાય છે, પછી એ પર્યાયોનામાં નિમિત્ત થાય છે. એ પર્યાયમાં નિમિત્ત થાય છે, પણ એ પોતે કરતા નથી જીવ એનો, જીવ તો પોતાની પર્યાય નો કરતા છે, એથી આગળ એનું કાર્યક્ષેત્ર નથી. જીવનું કાર્યક્ષેત્ર પોતાની પર્યાયમાં સમાપ્ત થાય છે. સીધી વાત આ છે કે જીવનું જે કાર્યક્ષેત્ર છે એ પોતાની પર્યાયમાં જ સમાપ્ત થઈ જાય છે. નિમિત થઈ શકે ને, દ્રવ્યમાં નિમિત્તત્વ નો ધર્મ નથી. કોઈ પર્યાય ને કોઈ એક ચોક્કસ પર્યાય સાથે નિમિત્ત નિયમિત એક સંબંધ છે. શું? કર્તા કર્મ નહી, કર્તા કર્મ નહી, પણ નિમિત્ત નૈમિતિક ધર્મ પોતપોતાનામાં બંને પદાર્થમાં છે, અને એ રીતે કોઈ કાર્યને સંબંધથી જોવામાં આવે છે એને સાપેક્ષ દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ ક્ષણિક છે, કેમ કે પર્યાય પોતે ક્ષણિક છે. ક્ષણિક છે એટલા માટે કે પર્યાય પોતે જ ક્ષણિક છે. પર્યાય ક્યાં નિત્ય છે? એટલે જો પર્યાય નિત્ય છે, અનિત્ય છે, તો એનો ધર્મ પણ અનિત્ય છે. પર્યાય અનિત્ય હોય ને એનો ધર્મ નિત્ય થઈ જાય કાંઈ? એ કેવી રીતે બને? નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ અનિત્ય છે, કેમ કે એ બે પર્યાય વચ્ચે એ સંબંધ થાય છે, પદાર્થ વચ્ચે નહીં. આમ પદાર્થને જુદો પાડવો પડે છે. હું નહીં, હું ક્યાંય નિમિત્ત થતો નથી એમ લેવું છે. એ પર્યાયના ષટકારકોની વાત પર્યાયમાં ગઈ, પર્યાયના ષટકારકોની વાત પર્યાયમાં રહી. હું તો ત્રિકાળ થયો છું. ટીકા: ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, એ ક્રોધ પ્રકૃતિ લેવી, પરમાણુમાં જે વિપાક આવે છે એ વાત લેવી છે. કે ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી, કેમ કે જીવ તો કાંઈ પરમાણુમાં વ્યાપી શકે નહીં, બીજા પદાર્થમાં તો જીવ વ્યાપી શકે નહીં, એટલે વ્યાપક ભાવે તો કરતા થઈ શકવાની કોઈ પરિસ્થિતિ છે નહીં. અને એ વિષય તો કર્તા કર્મ અધિકાર શરૂ કર્યો ત્યારથી આચાર્ય મહારાજ નિરૂપણ કરતા આવ્યા છે કે તારું વ્યાપવું નથી પછી તું કરે એ વાત તો કાંઈ કોઈ રીતે સાબિત થઈ શકે એવું છે ને. કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે, એમ કરે તો વ્યાપી જાય તો તન્મય થઈ જાય. તન્મય થાય એટલે બે પદાર્થ એક થઈ જાય, બે પદાર્થ એક થાય એટલે બંનેનો નાશ થાય, કેમ કે બંને પદાર્થ પોતપોતાના સ્વરૂપે અસ્તિત્વ ન રાખી શકે પછી એક થઈ જતા, એટલે એનો નાશ થઈ જાય બંનેનો. એ તો ઠીક છે, આગળ સિદ્ધ કરી આવ્યા એમ કે ઉપરાંત, વળી એમ કરીને એમ કેવું છે કે ઉપરાંત એમ નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. ઘટપટને વ્યાપક ભાવે તો કરતો નથી, પણ નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરતો નથી. એટલે ક્યાંય મારે નિમિત્ત થવું છે એ વાત મારે રહેતી નથી, હું કરું નહીં પણ નિમિત્ત તો થાવ ને, એ વાત તારી ખોટી છે. નિમિત્ત થવાનું પણ તારે કોઈ કારણ રહેતો નથી. નિમિત્ત થઈ શકતો જ નથી, દ્રવ્ય નિમિત્ત ન થઈ શકે. શું? નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. જો નિમિત્ત નૈમિત્તિક ભાવે ઘટપટાદી પર્યાયને આત્મા કરે તો આત્માને નિત્ય કર્તૃત્વ આવે, કેમ કે આત્મા સ્વરૂપે નિત્ય છે, તો એને નિત્ય નિમિત્ત થવાનો એને નિત્ય નિમિત્ત થવું જ પડે એવું થઈ જાય, કેમ કે પોતે નિત્ય છે તેનો ધર્મ પણ નિત્ય હોય, માટે એ નિત્ય કર્તૃત્વનો જે પ્રસંગ આવે છે એ વાત પણ સંભવતી નથી. જીવને વિભાવ થાય એની પર્યાયમાં તો વિભાવની પર્યાય એને કરી, પણ એના નિમિત્તે જે કર્મ બંધાણો એ જીવના મૂળ સ્વરૂપમાં નથી. જો એમ હોય તો એ નિત્ય થયા જ કરે કર્મ બંધ, એને તો મુક્ત થઈ જાય છે, અને કર્મ સાથેનો નિમિત્ત નિમિત્તિક સંબંધ બધો સમાપ્ત થઈ જાય છે. મુક્તાત્માઓને કોઈ પણ કર્મ કર્મની પર્યાય સાથેનો કોઈ પણ પ્રકારનો સંબંધ પછી રહેતો નથી, એને જ નિષ્કર્મ અવસ્થા રૂપ મોક્ષ કહેવામાં આવે છે. મૂળ વસ્તુમાં નથી, જે પર્યાય અપેક્ષિત વાત છે એ અનિત્ય છે, અને ત્યાં જીવને અહમ બુદ્ધિ કર્તવ્ય નથી. અહમ પણ તો નિત્ય દ્રવ્યમાં જ કર્તવ્ય છે, કેમ કે આમ તો દ્રષ્ટિ કરાવવી છે ને, જે ગાથા છે એ દ્રષ્ટિ પ્રધાન ગાથા છે. નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો એટલે કે સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. બધી અવસ્થાઓ કર્તાપણે થયા કરે, પણ એ વાત કાંઈ બનતી નથી. અનિત્ય, જો નિત્ય અનિત્યનો જ મુદ્દો ઉઠાવ્યો છે પોતે, અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગને ઉપયોગ જ નિમિત્તપણે તેના કરતા છે. શું? જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ સંસારમાં અન્ય પદાર્થો સાથે થઈ રહ્યો છે એ જે જીવની વિભાવ પર્યાય છે ને જીવ એનો કરતા છે એમ જે અહીંયા કહ્યું ગાથામાં, એવા પર્યાયો પણ કાયમ જીવને નથી રહેતા એમ કે છે. એ અનિત્ય એવા પર્યાયો કાયમ નથી રહેતા, તો કેમ જીવને ઉપયોગ કાયમ નથી? તો કે અન્ય પદાર્થના કાર્ય કરવા માટે જે ઉપયોગ ખેંચાણો એ બાજુ એવો ઉપયોગ કાયમ રહેતો નથી. સ્વરૂપને અવલંબીને થતો ઉપયોગ ભલે કાયમ રહ્યા કરે સાદી અનંતકાળ, પણ અન્ય પદાર્થના કાર્યમાં નિમિત્તપણે જે ઉપયોગ ગયો એ ઉપયોગ કાયમ જીવને રહેતો નથી. અને જીવ કાયમ રહે છે, જીવ કાયમ રહે છે, અને યોગ અને ઉપયોગ જે અન્ય પદાર્થમાં નિમિત્ત થાય છે એ કાંઈ કાયમ રહેતા નથી. એટલે એ ઉપયોગ સામાન્ય ન લેવો, ઉપયોગ સામાન્ય ન લેવો, યોગ સામાન્ય ન લેવો, જે નિમિત્ત નૈમિત્તિક પડે છે એવા લેવા. દ્રષ્ટાંત આપશે કુંભારનો, જે કે કુંભાર છે ઘડો બનાવે છે, ત્યારે જીવ કુંભારના જીવનો ઉપયોગ ઘડો બનાવવામાં છે કે મારે આવા આકારનો ઘડો બનાવવો છે, ઉપયોગ તો એમ જાય છે ને, અને એના યોગની પ્રવૃત્તિ મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ પણ ઘડો બનાવવામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ધરાવે છે. એનું જ્ઞાન પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ધરાવે છે, એનું મન વચન કાયા પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ધરાવે છે, પણ એવું કાયમ રહેતું નથી એમ કહે છે. જ્યારે ઘડો બનાવે ત્યારે, પછી નહીં, પછી સંસાર હોય ત્યાં સુધી બીજા પ્રકારમાં નિમિત્ત નૈમિત્તિક, પણ એક ને એક પ્રકાર એ નિત્ય રહેતો નથી. એટલે એનું નિમિત્ત નૈમિત્તિક જે ઘડા સાથેનું હતું એ પર્યાયોનો એ પર્યાયો કાયમ નથી, અનિત્ય છે. અને જ્યારે શુદ્ધ પર્યાય થાય ત્યારે તો સંસારના કોઈ કાર્યમાં યોગને ઉપયોગ તો હતા નથી, માટે પણ એ જીવનું સ્વરૂપ નથી, એવું જીવનું સ્વરૂપ નથી. જીવ નિત્ય છે, અને જીવ નિત્ય હોવાથી નિત્યપણે જે એમને એમ રહે જીવ સ્વરૂપે જીવ સ્વભાવે તે જીવનું સ્વરૂપ, તે જીવનું સ્વરૂપ શ્રદ્ધા એ શ્રદ્ધવા યોગ્ય એવું જીવનું સ્વરૂપ, એટલે એની ચરમસીમા ત્યાં સુધી લીધી અધ્યાત્મ સિદ્ધાંતોની અંદર, કે તો પછી પર્યાય પણ અનિત્ય છે. પર્યાય પણ અનિત્ય છે, કોઈ પર્યાય કાયમ જીવ સાથે રહેતી નથી, બધી પર્યાયો વ્યતીત થઈ જાય છે, એનું શું કરવું? તો કે એ જીવનું સ્વરૂપ નહીં, સદવા યોગ્ય એવો જે જીવ એમાં એ ના આવે. ઠીક, ત્યાં સુધી પાછું વાત લઈ લીધી. અધ્યાત્મના પ્રકરણમાં એ વાત ત્યાં સુધી લઈ લીધી કે નિત્ય એવો જીવ છે તે જ સદવા યોગ્ય છે. અનિત્ય એવી પર્યાય જીવ સ્વરૂપે શ્રદ્ધવા યોગ્ય નથી, ભલે એ જીવની પર્યાય હોય તો. આવું જીવના સમ્યક શ્રદ્ધાનો વિષય આવો છે, જેને સમ્યક શ્રદ્ધાને સમ્યક દર્શન એવું નામ દેવામાં આવે છે, એ પ્રકાર આવો છે, ત્યાં સુધી જાય છે. એક સમયની પર્યાયમાં જ નિમિત્ત નિમિત્તિક સંબંધ બને છે. અને અહીંયા તો એમ કહે છે કે જીવની વિકારી પર્યાયો બીજા પદાર્થના સંસારિક કાર્યોમાં નિમિત્ત નિમિત્તિક સંબંધ ધરાવે છે. જીવની કોઈ શુદ્ધ પર્યાય સંસારના કોઈ કાર્યોમાં નિમિત્ત નિમિત્તિક સંબંધ ધરાવતી નથી. એટલે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધે અન્ય કાર્યો જોવામાં આવે છે એ પર્યાયો મૂળ સ્વરૂપ તો નથી, પણ એવું પણ મૂળ સ્વરૂપ નથી. શું પર્યાયો તો મૂળ સ્વરૂપ નથી, પણ જેવી પર્યાયો છે એવું પણ મૂળ સ્વરૂપ નથી એમ લેવું છે. કેમ કે એ બધી વિભાવ પર્યાયો છે, એવું જીવનું સ્વરૂપ નથી. તો કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન લીધું છે જીવના પરિણામનું, કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન લે છે અહીંયા. અનિત્ય એટલે કે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા જીવના વિકારી વિભાવ ભાવો, એવા યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના એટલે પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કાર્યના કરતા છે. જે ઘટાદિક કાર્ય થાય અને ક્રોધાદિક કર્મ બંધાય છે તે કાર્ય થવામાં નિમિત્ત કોણ પડે છે? કે યોગ અને ઉપયોગ. યોગથી આ લીધા છે ને, પ્રકૃતિને પ્રદેશ બંધ છે યોગના નિમિત્તે લીધા છે, અને ઉપયોગમાં જે લેશ્યા છે તે સ્થિતિ અને અનુભાગમાં નિમિત્ત લીધા છે, અને એ યોગ અને ઉપયોગને ત્યાં વિકારી લીધા છે, શુદ્ધ લીધા નથી. કેમ કે તે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. રાગાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ રૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલન રૂપ પોતાના વ્યાપારને, હું અહીંયા યોગ એટલે ચલન પરિસ્પંદન હલન ચલન લેવું. શું રાગાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ રૂપ એ ઉપયોગ લીધો, પોતાના વિકલ્પને વિકલ્પાત્મક ઉપયોગ લીધો, અને આત્માના પ્રદેશોના ચલન રૂપ પોતાના વ્યાપારને કદાચિત એટલે ક્યારેક ક્યારેક, કાયમ નહીં. કદાચિતનો અર્થ શું થાય છે? ક્યારેક ક્યારેક જ્યારે એવો વિભાવ પરિણામ હોય ત્યારે, વિભાવ પર્યાય જીવનો હોય ત્યારે, અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી શું એ પોતાના પરિણામને આત્મા કરે છે, પછી જ્ઞાન ભાવે કરે ને અજ્ઞાન ભાવે કરે એ ત્યાર પછીની વાત છે, પણ મૂળમાં પોતાના પરિણામને પોતે કરે છે. કે એવા પોતાના વ્યાપારનું પરિણામને અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો એ વિકાર્યો, યોગ અને ઉપયોગનો આત્મા કરતા છે. યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા ભલે હો શું, અને વિકારી છે એટલે કદાચિત ભલે હો જ્યારે કરે ત્યારે, તથાપિ પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો નિમિત્તપણે પણ કદી નથી. હવે આયા જે વિકારી પરિણામનો કરતા છે એ પ્રમાણનો વિષય છે, અહીંયા ત્રિકાળી દ્રવ્ય ના લેવું એ પ્રમાણનો વિષયથી એનો કરતા છે, પણ પોતાના પરિણામનો જ્યારે કરતા છે ત્યારે એ દ્રવ્ય પ્રમાણનો વિષય થઈ જાય છે. શું પણ સ્વભાવથી જોવામાં આવે તો બિલકુલ એનો પરદ્રવ્ય સ્વરૂપ કર્મ નો કરતા પણ એ નિમિત્ત થવામાં પણ એનું કઈ કઈ લેવા દેવા નથી, નિમિત્ત પણ નથી એમાં લ્યો, એમ કેવું છે. આત્માને નિમિત્તપણું પણ નથી, એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધે કાંઈક પણ અંદર કરતા કર્મની ગંધ ન રહી જાય, એટલા માટે આ ગાથા સ્પષ્ટીકરણમાં આપીશું કે ભાઈ કરતા કર્મ અમે ન થઈએ, પણ નિમિત્ત તો થઈએ કે ન થઈએ. અને ખાસ કરીને જીવને જે રાગ છે એમાં આટલો એક છળ પકડવાનો અવકાશ મળે છે કે અમે બીજાનું ભલું ન કરી શકીએ, એ વાત બરાબર છે, પણ ભલું થવામાં નિમિત્ત તો પડીએ કે ન પડીએ અમે, એ વાત ભૂલી જા. તું એ વાત છોડી જ દે, બીજાનું કાંઈ કાર્ય થાય એમાં નિમિત્ત કરતા થવાની વાત પણ તું લેતો નહીં. જે યોગને ઉપયોગ નિમિત્ત નૈમિત્તિકપણે થાય તો એને માત્ર તું જાણ કે આ એક અમુક પ્રકારના વિભાવ ભાવો છે કે જેને બીજા કાર્યો થવામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે, પણ મારે એમાં એ નિમિત્ત નૈમિત્તિકપણે પણ કરતા થવાનો કોઈ પ્રકાર મારે લેવાનો નથી. નહીતર જે એકત્વ તોડવું છે એ એકત્વ નહીં તૂટે, અને એ એકત્વ છે એ જ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ નહીં મટે. આચાર્ય મહારાજની કરુણા તો મિથ્યાત્વ છોડાવવાની છે, મિથ્યાત્વ મટાડવાની છે, કોઈ પણ રીતે જીવનું મિથ્યાત્વ પરિણમન મટી જાય. અજ્ઞાન અવસ્થામાં જ કહેવામાં આવે, કેમ કે જ્ઞાની થયો પછી વિભાવ ભાવનો તો સ્વામી નથી. જ્યારે જીવ જ્ઞાની થયો ત્યારે એ ઉપયોગ અને ઉપયોગનો સ્વામી નથી. જે ઉપયોગ બહાર ગયો તો કે મારો ઉપયોગ નહીં. વિભાવ પરિણામનો જ્ઞાની સ્વામી થતો નથી. અને જ્ઞાની તો ત્યારે થયો કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે એમાં અહમ બુદ્ધિ આવે ત્યારે જ્ઞાની થયો, અહમ ભાવ આવ્યો ત્યારે થયો. તો સ્વભાવમાં પણ અહમ ભાવ રહે અને વિભાવમાં પણ અહમ ભાવ રહે, એ બે જગ્યાએ તો અહમ ભાવ રહી શકતો નથી. રાખવો હોય તો પણ રહી શકતો નથી. આ તો પરિસ્થિતિ છે, વસ્તુ સ્થિતિ છે. કાં તો જીવ વિભાવમાં અહમપણું કરે, કાં તો જીવ સ્વભાવમાં અહમપણું કરે, બે જગ્યાએ તો કરી શકે એવું નથી, એમ છે. એટલે એવી વાત ભેળસેળ કરે તો જરા સમજવામાં તકલીફ થાય છે. કોઈ એમ કે અમે તો રહ્યા અજ્ઞાની, હવે અહીંયા એક તર્ક લઈએ આપણે, અમે તો રહ્યા અજ્ઞાની, તો પછી અજ્ઞાન ભાવે તો અમે નિમિત્ત થઈ કે ન થઈ, હવે પણ તારે શું વાતને ક્યાં લઈ જવી છે? એવો સિદ્ધાંત સ્વીકારીને તારે આત્મહિત કેવી રીતે કરવું છે એ તો સમજાવીશ, કે પછી એક તર્ક ઉઠાવીને વાદ વિવાદ કરવો છે? હે, કુતર્ક થઈ ગયો, એ તર્ક ન રહ્યો પણ કુતર્ક થઈ ગયો. જે તર્ક ન્યાય વિરુદ્ધ હોય અથવા આત્મહિત વિરુદ્ધ હોય તે તર્ક નથી પણ કુતર્ક છે. ખરેખર તર્ક કરનારા હોય તો પછી કુદરતી આવી જાય છે, વિચાર્યું ન હોય તો એ જ ભક્ત નીકળે છે. આઠ લઈ જાય છે કેવી રીતે, આને ખેંચે છે કેવી રીતે? સિદ્ધાંત તો ખરો ને નિમિત્ત નૈમિત્તિક, પણ હવે એ સિદ્ધાંત ને શું કરવાનો છે? સિદ્ધાંતને સિદ્ધાંત ખાતર વિચારવો છે કે સિદ્ધાંતને આત્મહિત ખાતર વિચારવો છે? જો આત્મહિતને છોડીને સિદ્ધાંતની પકડ કરવામાં આવે તો દ્રવ્યાનું યોગથી નુકસાન કરે, દ્રવ્યાનું યોગનો સિદ્ધાંતથી નુકસાન કરે. શું હ અને શ્રદ્ધા તો ત્યાં સુધી અધ્યાત્મ નો વિષય ખેંચે છે કે પર્યાય પણ મારી નહીં, એ તો પર્યાય નું અસ્તિત્વ પણ કબૂલતી નથી શ્રદ્ધા તો. અહીંયા દરમિયાન યુગ લાગુ કરીએ, સિદ્ધાંત ની પકડ કરીએ તો શું થાય? શ્રદ્ધા ન થાય. જે ત્રિકાળી સ્વરૂપ ની શ્રદ્ધા કરવી છે એ શ્રદ્ધા ન થાય. એક જણે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ પ્રમાણ ને પકડી રાખીને શ્રદ્ધાને ગુમાવી છે આપણે? જવાબ આપો. એમાં તો હવે બે મત કોઈ કરી શકે એવું નથી કે શ્રદ્ધાનો વિષય પર્યાય રહિત ત્રિકાળી દ્રવ્ય છે. એમાં તો હવે વાદ વિવાદ ચાલે એવું રહ્યું નથી, તો ગુરુદેવે ફેસલા બધા કરી નાખ્યા એકદમ ચોખ્ખા. શું દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નું પ્રકાશન થયા પછી પેલા જે ગોળ ગોળ કહેતા હતા એ ચોખ્ખું કરી નાખ્યું કે શ્રદ્ધાનો વિષય ત્રિકાળી શુદ્ધ સામાન્ય જ્ઞાયક સ્વભાવ એક સમય ની પર્યાય રહિત દ્રવ્ય છે. શું પછી શુદ્ધ અશુદ્ધ નો પ્રશ્ન જ નથી ત્યાં. શું અને પ્રમાણ નો વિષય પર્યાય સહિત નું દ્રવ્ય છે, પછી વિભાવ સ્વભાવ પર્યાય ગમે તે વિકારી અવિકારી હોય એ પછીની વાત છે. હવે પ્રમાણને પકડી રાખીને શ્રદ્ધાને ગુમાવી છે, ખોટ ખાવી છે, સમ્યક દર્શન ની ખોટ પોસાય છે, અને સમ્યક દર્શન ની ખોટ થયા ખોટ ખાધા પછી જ્ઞાન પ્રમાણ રહેશે ખરું? એ તો પ્રમાણ ને ગુમાવવાનો વારો આવશે. એ તો તમારે પ્રમાણ ને ખોવું પડશે. એ સિવાય તો જ્ઞાન પ્રમાણ થતું નથી. ત્યારે તો પ્રખંડ થયો. એ પ્રમાણ ના વિષય ના દ્રવ્ય ને શ્રદ્ધા નો વિષય માનતા હતા. પછી સમયસાર ની છઠ્ઠી ગાથા નો ભાવાર્થ ચાલતો હતો. આખું મુંબઈ મંડળ લગભગ એને અસર નીચે હતો. તે બી મુંબાદેવીમાં બહુ માણસો સાંભળવા ભેગા થતા. એની છટા બી સારી હતી પ્રવચન કરવાની. તમે નહીં વિમલચંદને જાણતા હો, તમારો પ્રવેશ નહીં હોત. બહુ ઘડવા હતા, મારવાડી હતા, રાજસ્થાનના, નાની ઉંમરના હતા. ઇન્ટર સાયન્સ 22 વર્ષની ઉંમરે ભણતા ભણતા તો 22 વર્ષ શું હોય તો નાની ઉંમરમાં હતા. એથી ઇન્ટર સાયન્સ ભણતી વખતે એને 22 વોલ્યુમ ધવળના વાંચ્યા હતા. એક વર્ષમાં એક વાંચવું હોય તો એ કઠણ પડે એવું, એવા એક એક ગ્રંથો છે. એને 22 ગ્રંથ એને એક વર્ષમાં વાંચ્યા હતા. વાંચ્યા હતા એમ નહીં, એમાંથી કયો વિષય ક્યાં છે એની સ્મૃતિમાં હોય પાનું કાઢીને આપે તરત. ગુરુદેવ એવી રીતે એના ઉઘાડને સર્ટિફાય કર્યો હતો કે જૈનના ત્રણ ફિરકામાં આવો કોઈ ઉઘાડવાળો જીવ નથી. અત્યારે આપણા કોઈ વિદ્વાનો બધા બધા આવી ગયા એમ. શું અત્યારે જૈનોના ત્રણ, અન્ય મતમાં તો પ્રશ્ન જ નથી ઉઘાડવા એવો, પણ જૈનના ત્રણેય ફિરકામાં આવો ઉઘાડવાળો કોઈ નથી એટલો ઉઘાડો હતો. પણ શ્રદ્ધાના વિષયમાં ગડબડ કરતા હતા. ભાઈ આ ન ચાલે હો, ના પ્રવચન આપે વાંચન કરે મુંબઈમાં માણસો ભેગું થાય ત્યાં તો. એમાં છઠ્ઠી ગાથાનો ભાવાર્થ ચાલે, શુદ્ધ દ્રવ્યની વ્યાખ્યા ગુરુદેવ કરે પ્રવચનમાં વ્યાખ્યાન કરતા કરતા. એટલે એક જણાએ પૂછ્યું, એને અસર નીચે આવી ગયા હતા, સાહેબ આ શુદ્ધ દ્રવ્ય શુદ્ધ પર્યાય સહિતનું કે શુદ્ધ પર્યાય રહિતનું? કોણે કહ્યું પર્યાય સાથે લેવાની છે? અહીંયા શ્રદ્ધાના વિષયની વાત ચાલે છે. કોણ કહે છે શુદ્ધ દ્રવ્ય સાથે લેવાનું? એમ કહે તો તે પાખંડ છે. શુદ્ધ એવો શબ્દ વાપર્યો છું, પર્યાયને સાથે લેવી હોય તો એ પાખંડ થઈ જશે. ભડકી ગયા. અરે તો આપણી માન્યતા પાખંડ થઈ ગયું કે? પછી રાત્રિ ચર્ચામાં ખૂબ ચર્ચા ચાલી, એમાંથી વિષય ખુલી ગયો. હા એટલો બધો સ્પષ્ટ કરી નાખ્યો ગુરુદેવે કે ભૂલે ચૂકે કોઈ હવે એમાં વાદ વિવાદ કરે એવી જગ્યા રહેવા દીધી નથી. તો પછી એની પકડ કરવાનો પ્રશ્ન રહેતો નથી. જેને શ્રદ્ધાનું બળ પ્રગટ કરવું છે, શ્રદ્ધાનું સમ્યક પરિણમન કરવું છે, એને એ વિષયની પકડ કરવાની રહેતી નથી. એ પ્રશ્ન કર્યો હતો, ચર્ચા એક જણાએ કરી હતી કે ભાઈ આપણે પ્રમાણને મુખ્ય કરીએ છીએ પણ શ્રદ્ધાની ખોટ આપણને પોસાશે, શ્રદ્ધાને ખોઈને કરવું છે આપણે શું? શ્રદ્ધા તો ન ખોવાય તો પછી એ વાતનો મુખ્યતા કરવાનો પ્રશ્ન રહેતો નથી. એવું સિદ્ધાંત કહેવાનો મતલબ શું છે કે સિદ્ધાંત સિદ્ધાંતની જગ્યાએ જે કાંઈ નિરૂપણ કરવામાં આવ્યો છે એમાંથી આત્મહિત અને પરમાર્થ ન કાઢવામાં આવે તો એ સિદ્ધાંતનો અભ્યાસ આત્માને શાસ્ત્ર તે શસ્ત્ર થઈ પડે. શાસ્ત્ર શસ્ત્ર અહીંયા થઈ પડે છે એ કૃપાળુ દેવે કહ્યું ને. મહાન સિદ્ધાંતો જિનાગમના જે મહાન સિદ્ધાંતો છે એ અનધિકારી જીવના હાથમાં જાય ત્યારે તે શાસ્ત્ર તેને શસ્ત્ર થઈ પડે છે, એટલે આત્મઘાતી થાય છે. વ્યવહારમાં તો બધું સમજાય છે, જ્યાં પ્રયોજન સમજાય છે. સોનાની છરી શું ભેટમાં ખોસાય પેટમાં ખોસાય નહીં, ભેટ ને પેટ બાજુ બાજુમાં જ છે, પેટ ઉપર જ ભેટ બાંધ્યો હોય છે. શોભા ઘણી આવે સોનાની છરી હોય એટલે શુભે, પણ એ ભેટમાં ખોસાય પેટમાં ખોસાય ત્યાં ખબર પડે છે બધી. આ સિદ્ધાંત આત્મહિતમાં લાભ કરશે કે નુકસાન કરશે એનો વિચાર કેમ ના આવવો જોઈએ? એ વિચાર તો પહેલા આવવો જોઈએ. એથી માર્ગદર્શનમાં કૃપાળુ દેવના વચનામૃતમાં એક વાત બહુ સરસ આવે છે કે જ્ઞાનીના સર્વ વચનોને અલૌકિક પારમાર્થિક અર્થમાં અર્થઘટનમાં ઉતારવા. જ્ઞાનીના સર્વ વચનોને પારમાર્થિક હિત થાય એવા હેતુથી વિચારવા અને એ રીતે એનું અર્થઘટન હંમેશા કરવું, બીજા પ્રકારે કદી કરવું નહીં. આ એક મર્યાદા બાંધી દીધી છે એમણે, વિચાર ના કરવાની પણ મર્યાદા બાંધી છે. હિત શું થાય છે એ વિચાર. જીવની પર્યાયમાં વિભાવ થાય છે એની ના નથી પાડતા અહીંયા શું કહ્યું કે કદાચિત આત્મા એને કરે છે અને તેથી એવા યોગ અને ઉપયોગનો તો આત્મા કરતા છે. જયારે થાય ત્યારે કદાચિત અજ્ઞાન દશામાં, યા કદાચિત લેવાનું કારણ અજ્ઞાન દશામાં કરતા છે, જ્ઞાન દશામાં એને કરતા માનવામાં અનુભવમાં પણ આવતો નથી, માનવામાં પણ આવતો નથી, એટલે એની ના નથી પણ એની પકડ કરવાની ના છે. વિભાવ થાય છે એનું જ્ઞાન એટલા માટે કર્યું છે કે એને ટાળવા માટે ઉપયોગી થાય. જો વિભાવ સર્વથા જીવ ના કરતો હોય તો જીવને ટાળવાનો સવાલ ઉભો થતો નથી, તો એનો ઉપદેશ નથી રહેતો, એનો ઉપદેશ વ્યર્થ છે, ઉપદેશ કરવો જ વ્યર્થ છે. એ તો જાણવાનો વિષય છે, ટાળવા માટે જાણવાનો વિષય છે, પકડ કરવા માટે એ જાણવાનો વિષય બિલકુલ નથી. એ તો એક રોગ છે, વિભાવ છે એ જીવની પર્યાયનો રોગ, જીવ દ્રવ્યનો રોગ નથી, જીવની પર્યાયનો રોગ છે. ત્યાં પર્યાયને છૂટી પાડવી જોઈએ, શું કે પર્યાયની મર્યાદામાં જ રહ્યા છે, દ્રવ્ય સુધી એની પહોંચ નથી. જીવની પર્યાયનો રોગ છે, જો પોતાના રોગની પોતાને ખબર ન હોય તો શું થાય? રોગ થયા પછી જો ખબર ન પડે તો મરી જાય માણસ, કેમ કે રોગને મટાડવાનો ઉપાય ન કરે. એટલે મિથ્યાત્વાદી જે જે પ્રકારના પર્યાયમાં રોગો છે એનું જ્ઞાન એનું નિદાન કરવામાં આવે છે અને એનો ઉપાય પણ કરવામાં આવે છે. એના ઉપર તો ષટ્પદનો પત્ર લીધો છે, આત્મા કરતા છે અને ભોગતા છે, જે જે વિકારી પરિણામ થાય છે તેનો કરતા છે, પણ કરતા પણ સ્થાપવા માટે નથી, કદાચિત અજ્ઞાન ભાવે કરતા છે એમ લેવું છે, કાઢવા માટે વાત છે. એ કદાચિત લેવાનું કારણ આ છે, કાઉન્સમાં કદાચિત શબ્દ ઉમેર્યો છે કે એવા યોગ ને ઉપયોગ નો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હો, કદાચિત એટલે ક્યારે? અજ્ઞાન દશામાં હોય ત્યાં સુધી એટલી વાત છે. પછી તો એ યોગ ને ઉપયોગ નો કરતા નથી, તો પછી એવા યોગ ને ઉપયોગ એને રહી ગયા જે કઈ એમાં જે નિમિત્ત નિમિત્તિક સંબંધ થયો એ કેટલો દૂર પડી ગયો? એ તો ઘણો દૂર પડી ગયો. જ્યારે એના વિભાવ પરિણામ નો પણ પોતે કરતા નથી ત્યાં, તો પછી એ વિભાવ પરિણામ નિમિત્ત થાય એનો કરતા રહીએ, નિમિત્ત કરતા રહીએ, એ વાત તો ક્યાંય રહેતી નથી. એટલે એ રીતે જ્ઞાની ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો જરાય લગવાડ નથી. ગુરુદેવ ની અંતરંગ દશા ઉપર એક નજર કરીએ, આપણે સામે જીવંત દ્રષ્ટાંત છે કે આટલો રોજ ઉઠીને બે વખત એમનું પ્રવચન ચાલતું, રાત્રે એક કલાક તત્વચર્ચાનો સમય આપતા હતા, સમાજની સાથે 3 કલાક તો એ પોતાનો સમય આપતા હતા. એના નિમિત્તે, એ 3 કલાકના યોગદાન નિમિત્તે ઘણો બહોળો સમુદાય ગુરુદેવની આસપાસ એમના આ યોગદાનનો લાભ લેવા માટે આવાગમન કરતા થયા. લોકો બહુ મોટી સંખ્યામાં હું ગુરુદેવને ખરેખર જ્યારે એમની અંતરંગ સ્થિતિ જોઈએ કાંઈ લગવાડ નહીં. શું બરાબર? આખા સમાજ હારે કાંઈ લગવાડ નહીં. શું બરાબર? એટલા નિષ્પ્રભ અંદરમાં બિલકુલ કાંઈ લેવા દેવા જાણે. શું સાવ છૂટા, અને તો એ પોતાના એકાંતમાં જ્ઞાન ધ્યાનમાં સફળ થાય છે. બહારથી ખબર ન પડે, અંદરથી એમને જોવામાં આવે તો જાણે એમ કે કાંઈ આપણે એમને લેવા દેવા જ નથી. બધા બીજા જગત આખું એમ કે કાનજી સ્વામી વાળા બધા ભેગા અહીંયા થાય છે, આ કે અમારે કાંઈ વાળા ફાળા જેવું છે નહીં, એવી સ્થિતિ હતી અંદરની. અને એ જરાક નજર કરે તો નજરે દેખાય એવી વાત હતી. શું એવી પરિસ્થિતિ હોય છે? બહુ પ્રભાવ ના થાય, ઘણી પ્રભાવ ના થાય, માટે બીજાની જેમ તન્મય થઈ જાય એમ નથી. ભલે વિહાર કરતા હતા, બહાર જતા હતા, પણ એમનો નિત્યક્રમ એમ જ રહે, નિત્યક્રમમાં ફેરફાર નહીં. ઠીક, એમનો જ્ઞાન ધ્યાનનો જે સમય છે અંગત રીતે એમ જ રહે, અને અંદરથી જે કાંઈ લગવાડ નથી એમ જ રહે. શું કેમ કે એ યોગ ને ઉપયોગ નો હું કરતા નથી, પછી જેના નિમિત્તે થાય છે મારે હું લેવા દેવા. જે યોગ ને ઉપયોગ ના નિમિત્તે પ્રભાવ ના આદિ થાય છે એનાથી પોતે વેગળા જ રહીએ છે, અંદર માં સ્વભાવ વેગળા રહી જાય છે. બીજા જે નિવૃત્ત થઈને સાધુ થયા હોય ને જે પડપૂછ કરે છે એ સરખાવે ત્યારે ખબર પડે. સંપ્રદાયમાં મોટા મોટા આચાર્યો કહેવાય છે ને, કેટલો લગવાડ હોય છે એ તો નજીક જઈને જુઓ ત્યારે ખબર પડે. એક સંસાર નો વેપારી ગ્રહસ્થી હોય એના કરતા એને 10 ગણું કે 100 ગણું થઈ ગયું હોય છે. કેમ કે એનો એનો પરિવાર મોટો હોય છે, ઘરમાં તો 5 જણા કે 10 જણા હોય, એટલા પૂરતી પ્રયોજન કરવાની હોય, અને તો જેટલા વહી ગયા એ બધા ની પ્રયોજન ઉભી થાય. એમના ટાઈમે કોઈ ગમે એ બહાર થી આવ્યું હોય પોતાનું કાર્ય છે એ સાબુત રાખીને નિમિત્ત થી ને આ મારે કરવું છે એ જાતનું જોર જ્ઞાની ને કદી આવતો બહારના કાર્યો માં. કેમ કે એ જવાનું જે જેમ થવાનું હોય તેમ થાય છે, અને કદાચિત તે કાળે જે થવાનું હોય ત્યારે એવો વિકલ્પ આવી જાય છે, જેવું બનવાનું હોય એવો વિકલ્પ આવી જાય છે, પણ એ પોતે છૂટાડીએ છે, વિકલ્પ તે છૂટાડીએ છે, પછી ક્યાં સવાલ છે? એટલે એમાં ક્યાંય સ્વામિત્વ આવતું નથી. મેં કર્યું ને મારા નિમિત્તે થયું એ વાત લાગુ પડતી, વ્યવહારથી બોલાય. કૃપાલ ગુરુદેવ ના નિમિત્તે આટલા શાસ્ત્ર પ્રકાશન થયા, આટલા મંદિરો થયા, આટલા માણસો ને પ્રભાવ ના થઈને આટલા ક્ષેત્રમાં પ્રભાવ ના થઈ, એ બધી બોલવાની વાત છે. પોતે ક્યાંય પણ ઉભા નથી. ભાવાર્થ યોગ એટલે મન વચન કાયાના નિમિત્ત વાળો આત્મ પ્રદેશોનું ચલન. મન વચન કાયા તો પરમાણુ છે, પરમાણુની પર્યાય છે, પણ એના નિમિત્તે જે પરિસ્પંદન હલન ચલન થાય છે આત્માના પ્રદેશોનું, તેને અહીંયા યોગ કહેવામાં આવ્યો છે. આ પંડિત જયચંદજી ખુલાસો કરી નાખ્યો છે, કેમ કે મન વચન કાયાને પણ યોગ જ કહેવાય છે, કેમ કે જોડાયેલા છે આત્મા સાથે. ખરેખર આત્માની પર્યાય લીધી હોય તો એને મન વચન કાયાના નિમિત્તે જે હલન ચલન થાય છે, શરીરના નિમિત્તે આ પ્રદેશો હલન ચલન થયા, બોલવામાં આવે તો કંઠના પ્રદેશો હલન ચલન થયા, જીભના પ્રદેશો બધા હલવું ચાલવું બોલવું વગેરે, એ આત્માના કંપન, આત્માનું કંપન, પ્રદેશોનું કંપન, એ આત્માની પર્યાય, એ યોગ ગુણની વિકારી પર્યાય લીધી છે. સિદ્ધાંતની માટે યોગ ગુણ સ્થિર છે, કાંઈ એક પ્રદેશોનું હલન ચલન ન થાય. યોગ એટલે આત્મ પ્રદેશ નું ચલન, અને ઉપયોગ એટલે જ્ઞાન નું કષાયો સાથે ઉપયુક્ત થવું, જોડાવું, એકત્વ થવું, જે કાંઈ કષાય સાથે, રાગ સાથે, ચારિત્ર ગુણના વિભાવ સાથે જ્ઞાન જોડાઈ જાય છે, એકત્વ પામે છે, એને આયા ઉપયોગ કર્યો છે. ઉપયોગ એટલે આયા એકલી જ્ઞાનની પર્યાય ન લેવી, ઉપયોગ સામાન્ય નથી લેવો, આયા ઉપયોગ વિશેષમાં પણ કેવો, કે જે ઉપયોગ કષાય સાથે જોડાયેલો હોય તેવો. આ ગાથામાં એમ વાત છે, જયચંદજી એ ચોખ્ખું કર્યું છે. અજ્ઞાની નો જ ઉપયોગ જોડાય છે ને કશાય સાથે, બીજા જ્ઞાની નો તો જોડાતો નથી, જ્ઞાની નો ઉપયોગ તો છૂટો રહ્યો છે, એ તો છૂટો રહ્યો છે. જ્ઞાની નો ઉપયોગ જાય છે, એ બહાર જાય છે, એ છૂટો રહ્યો છે, પરિણતિ તો છૂટી રહી છે. આપણે ધન્ય આરાધનામાં એ વિષય સ્પષ્ટ કર્યો છે ને, જ્ઞાની નો ઉપયોગ બહાર જાય છે, એને પણ કેટલાક અણસમજણ થી એમ લે છે કે જેવો અજ્ઞાની ને બહાર જાય છે એવો જ્ઞાની ને બહાર જાય છે. નહીં નહીં નહીં, એ વાત ખોટી છે. જ્ઞાની નો ઉપયોગ પણ રાગ સાથે એકત્વ પામતો નથી. એમાં એમ અપેક્ષા લે છે વિદ્વાન લોકો કે પરિણતિ જુદી પડે છે જ્ઞાન ની, પણ ઉપયોગ તો જોડાઈ જાય છે અજ્ઞાનીની જેમ જ. ખોટી વાત છે, ઉપયોગમાં જ્ઞાની જોડાતા નથી એમ છે. કેમ કે તો ભાનમાં છે ને, આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતિ કેમ, ત્યાં પછી તો આ ગાથા ચાલે છે. જ્ઞાન સિવાય હું કઈ કરતો નથી, કેવળ જ્ઞાન, માત્ર જ્ઞાન, એટલામાં જ મારી સમાપ્તિ થઈ ગઈ, આથી આગળ હું છું જ નહીં ને, એટલે ભિન્ન રહીએ છીએ. ઉપયોગ આ પ્રકારના વિભાવક વિભાવે યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિક ને નિમિત્ત છે. અજ્ઞાની ના યોગ ને ઉપયોગ ક્રોધાદિક ઘટાદિક ના નિમિત્ત કરતા કહેવાય. પરંતુ આત્મા ને તેનો કરતા ન કહેવાય. જો પર્યાય ને છૂટી પાડી હા, જો પર્યાય ને છૂટી ન પાડે તો આત્મા ને ભેળવવો જ પડે. અહીંયા પરંતુ આત્માને તેનો કરતા ન કહેવાય. આત્માને સંસાર અવસ્થામાં પ્રજ્ઞાન થી શું અપેક્ષા લીધી, કે આત્માને સંસાર અવસ્થામાં પણ અજ્ઞાન હોય ત્યારે માત્ર ઉપયોગનો કરતા કહી શકાય, ને વિકારી પરિણામનો પણ ક્યારે કરતા શકાય, કે કરતા થઈને કરતો હોય ત્યારે. કરતા સ્વભાવમાં રહીને સાક્ષી ભાવે હોય ત્યારે એને એનો કરતા ગણવામાં આવતો નથી. ભલે એને વિભાવ છે તો પણ એને એનો કરતા ગણી શકાય કે કહી શકાય નહીં, કેમ કે પોતે કરતા થઈને પરિણમતો નથી. જો પોતે કરતા થઈને પરિણમન કરતો નથી તો એને કરતા ગણવો કે કહેવો તે અન્યાય છે સરાસર. પોતે પરિણમતો નથી પછી બીજા ગણે તો ખોટું નથી કે ખોટું છે એનો? કોઈ નથી કેતા ભાઈ ત્યાં તમે મને ગણો છો ખોટું છે, મારી હાજરી નથી પણ હું એમાં નથી, એમ નથી કેતા. કેમ કે પોતે સંમત નથી, એથી વિરુદ્ધ છે. માટે હાજરી છે એમ નહી, એની સાથે ભરતો હોય તો ત્યાં ગણાય, નહીં તો ગણાય નહી. ચોખ્ખી વાત છે. પ્રેમ તો જ નથી ને, એને તો નિમિત્ત નિમિત્ત સંબંધ જ તોડી નાખ્યો. એને કર્મ નો કર્મ સાથે નો પોતાનો નિમિત્ત નિમિત્ત સંબંધ છોડી દીધો. એટલા માટે એને મુક્ત કહીએ છીએ. શું જે ભાવે પ્રતિબંધ પણ હું પામતો નથી, એ પ્રતિબંધ નો બંધ નો અભાવ એનું નામ મુક્ત પણ છે. ભાન થવું એને મુક્ત દશા કહી છે. અસંગ એવું આત્મ તત્વ છે, ત્યાં અસંગ ભાવ કીધું છે કે આત્માને સર્વથી સર્વ પ્રકારે કોઈ પણ જાતનો કઈ સંબંધ નથી. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું એવા કેવળ અસંગપણાનું અંદરમાં ભાન થવું એનું નામ જ મુક્તપણું લીધું છે. પછી એને ક્યાંય બંધન નથી. પોતાના યોગ ઉપયોગ સાથે સંબંધ નથી રાખતા, પછી બીજાને સાથે રાખવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? બીજાની સાથે એને કઈ પ્રશ્ન છે? તાત્પર્ય કહે છે મૈચંદજી, ભાવાર્થમાં આ વિષયનું તાત્પર્ય કહે છે કે આ રીતે અહીંયા તાત્પર્ય એ છે કે સૂક્ષ્મપણે પણ કરતા કર્મપણા રૂપ મિથ્યાત્મની ગંધ ન રહી જાય એ ગંધ છોડાવવાનું અહીંયા અમારું તાત્પર્ય છે.
કેમ કેવું છે?